जोगी मुनशा दे हमारे जोग साध जो मारा श्री पोताना श्री मुक्ति वाणी कही रहा छे। गई काले पण जे आपणे जे पद जोयुं तुं ए पण एटलो ज सरस एटलो ज सुंदर भाव छे। आनी अंदर पण एटलो ज सरस भाव छे के सुखसागर स्वरूपे महाराज श्री स्वयं जे कोई सदगुरु समस्या समझी रहा एनी एज वात ने सुखसागर महाराजे गुरु महाराजे एक बीजा भावनी अंदर कही एवी सदगुरु सेन। तो अहिया तो आ मनुष्य शरीर ज एक एवं छे કે જે કંઈક આધ્યાત્મિકતાની તરફ આગળ વધવાનો માર્ગ પ્રશસ્ત કરે છે માત્ર મનુષ્ય માટે। આધ્યાત્મિકતાનો ભાવ પ્રશસ્ત બીજે ક્યાંય નથી, પશુ પક્ષી જલચર કે ખેચર કે જલ વનસ્પતિ ક્યાંય નથી। એટલે કહ્યું કે એક સારો અવસર મળેલો છે આ માનવતનનો, અને જે કંઈ કરવા જેવું છે મેળા પરમાત્માનો આત્માનો પરિચય કરવા જેવો છે તો એકમાત્ર આ મનુષ્ય શરીરમાં મનુષ્ય દેહમાં જે સુવિધાઓ માણસ શરીરમાં માણસ તરીકે આપણને પ્રાપ્ત થઈ છે એની પાછળનો જે લક્ષ્ય છે હેતુ છે પરમાત્માનો એ બતાવે છે ગુરુ મહારાજ કે આપણે મનુષ્ય તરીકે જન્મીને આવ્યા છીએ તો પરમાત્માએ આપણને જે રીતે મોકલ્યા છે એ તો મનુષ્ય દેહમાં જોગ સાધ જે આત્માનુસંધાન ભગવદ પ્રાપ્તિ એ મનુષ્યનું લક્ષ્ય છે, એ જ માનવ જીવનનો ધ્યેય છે। તો એને અનુસરવા માટે મારા શ્રી પોતાના શ્રી મુખે આપણને આજ્ઞા આપી છે। દરેકની પાસે સુમેળ તો છે, યોગ તો છે, શરીર અને આત્માનો સુમેળ છે, એટલે એને કહ્યું જોગી યોગ મેચ એકબીજાની સાથે મળવું ભળવું સરખાતું। તો યોગની અંદર આપણને એક નિર્દેશ આદેશ કરી દીધો કે શરીર અને આત્માથી તો તમારો સુયોગ છે જ, પણ એને સાધી લો, એને સમજી લો, એની સાથેનું અનુસંધાન કરી લો મનુષ્ય દેહની અંદર। બાકી બીજી કોઈ યોનિની અંદર બીજા કોઈ શરીરમાં આ શક્ય નથી જ, અને આ સુવિધા પણ નથી, અને એટલા માટે જાગૃત કરે છે કે માણસ તરીકે જન્મીને આવ્યા છો, પશુ તરીકે જીવશો નહીં। પણ જોઈએ છે આજે મોટા ભાગનો વર્ગ લગભગ 100-99% માણસ પશુવત જીવતો હોય છે, અને માણસ તરીકે ઢંઢોળવામાં આવે છતાંય પાછો ઊંઘી જાય, પોતે ફરી પાછી પોતાની એ જ ઢાળ એ જ ઢાંચામાં એ જ ગટરની અંદર પોતાની જાતને વેવડાવતો કે ભાઈ આ કેનલ છે, કેનલમાંથી હું જઉં એવો ભાવ, સ્વચ્છ પાણી તરીકે કોઈને પીવામાં જવું, કોઈની ખેતીમાં જવું એ ભાવ। એને બદલે માનવ જીવન આજે રગદોડાયેલું, ખરડાયેલું, કેટલી પ્રકારની વિકૃતિઓ વાળું, એટલે એટલા માટે મહારાજ શ્રી શ્રીમુખે કહે છે મનુષ્ય દેહમાં જોગ સાધજો, તમે તેમ થાય સાધી લેજો, અનુસંધાન કરી લેજો, ફેરો ફોગટ ના જાય સંતોની સંગમાં, એ નિષ્ફળ ન જાય। અને એટલા માટે કહ્યું કોઈ પણ હિસાબે માનવ જીવનની અંદર માનવ જન્મ મળ્યો છે એની અંદર તમે તમારું કર્તવ્ય તમારું લક્ષ્ય ધ્યેય પ્રાપ્ત કરી લો, જોગી સંબોધન કર્યું આપણને દરેકને, આપણે સુયોગી તો છીએ જ, શરીર અને આત્માથી તો આપણી પાસે આપણે જ છીએ, આપણે પોતે. પણ એને સાધી લેવાનું છે, એને સમજી લેવાનું છે. આપણી પાસે દાખલો આપી દીધો છે, રકમ એનો જવાબ એ નીચે આપી દીધો છે. હવે ગણીને બતાવો, દાખલો આપી દીધો, જવાબે આપી દીધો, તો બહુ સરળ વસ્તુ થઈ. એમ આપણને માનવ તને આપી દીધું છે અને એની અંદર ચેતના આપી દીધી છે. વચ્ચેની પ્રક્રિયા જે છે, આ દાખલો અને નીચેનો જવાબ, એ વચ્ચેની પ્રક્રિયા પકડી લો. સાચો જવાબ આત્મા તરીકે આપી દીધો, દાખલો શરીર તરીકે આપી દીધો. ગણવા માંડો, જવાબની સાથે સુમેળ થાય છે. એમ જોગી મનુષ્ય દેહમાં જોગ સાધજો, તમને જોગી કહી દીધા. દાખલો ને જવાબ તો આપી દીધો, આત્મા અને શરીર તો છે જ, પણ એ બેની વચ્ચેનો સુમેળ સાધી લો. રીત કઈ છે, સ્ટેપ કયા છે એ મૂકી દો. તમારી પાસે આત્મસાત થઈ ગયો. સીધી કોઈ આડી અવળી જોગ સાધજો મનુષ્ય દેહમાં, એને બીજી કોઈ આડી અવરી વાતો નથી, નાક દબાવો કેમ કરો, સીધી સરળ વાત. તમને દાખલાની રકમ આપી છે, નીચે જવાબ આપી દીધો છે, વચ્ચેની પ્રક્રિયા શું છે, એના માર્ક્સ મળશે. મેથેમેટિક્સ ગણી. એમ સુમેળ યોગ આત્મા અને આપણી સુરતાઓ સાથે, જેને સુરત નુરત કહીએ છીએ. આપણી એકાગ્રતા આત્માની અંદર સ્થિર થાય, સુરત નુરત. બહુ હળવ આમ સુરત મુરત એટલે શું હશે, આમ મોટો બોધ થઈ જાય કે સુરત મુરત બે એમને હમદ ના પડે, કઈ નથી બોલાવું. આપણી એકાગ્રતા અને આપણી આત્મા તત્વનું ચિંતન એનો મેળાપ, એનું નામ સુરત નુરત મેં જા મિલીએ હુઓ પ્રેમ પ્રકાર મળી. તો એમ મનુષ્ય શરીરની અંદર જે કઈ કરવાનું ઘટિત છે, એ ધ્યેય એ લક્ષ્ય પૂરું કરજો જ. જોગી મનુષ્ય દેહમાં જોગ સાધજો, આજ્ઞા કરી છે, આટલું કરજો જ, નહીં ચાલે. અને એના માટે શું કહ્યું, એકાગ્રે મન આણો, મનને એકાગ્રમાં આણો. અગ્રે એટલે સૌથી આગળ, એક જ, બીજું કોઈ નહીં. એક અગ્રે, એક અંત, એકાંત, બધાનો એક વગર બીજા બધાનો અંત આવી જાય, એનું નામ એકાંત. અને એકાગ્ર એટલે જે સૌથી પ્રથમ આગળ છે, બીજા કોઈ નહીં. આગળ અગ્રે એક જ છે, આત્મતત્વ. આ શરીર, ઇન્દ્રિયો, મન, એ બધાની સૌથી આગળ કોણ? આત્મતત્વ, એકાંત. એકાગ્રે મન આણો, અગ્રે અગ્રભાગમાં જે બ્રહ્મ તત્વ એક છે, મનને ત્યાં સ્થિર કરો, આત્મામાં સ્થિર કરો. એકાગ્ર મતલબ આત્મામાં સ્વસ્વરૂપમાં આપણી ચિત્ત વૃત્તિને સ્થિર કરી દો. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા, આપણી ચિત્ત વૃત્તિને શાંત કરી દેવી, સમાહિત કરી દેવી, સ્થિર અને એકાગ્ર કરી દેવું, એનું નામ છે યોગા ચિત્તવૃત્તિ નિરોધા. ચિત્તવૃત્તિનો નિરોધ કરવો, એને સંયમમાં લાવી, એને સ્થિર કરીને શાંત બેસાડી દેવી, એનું નામ ચિત્તવૃત્તિ. એમ આપણી ચિત્તવૃત્તિઓને આપણા સ્વસ્વરૂપની અંદર સ્થિર કરી દેવી. એકાગ્રે મન આણો. શરીર છે જેમ સરસેનાધિપતિ એક જ હોય, એની નીચેની નિમણૂકો થતી 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 પાછળ છે એક મોટી સેના હોય, અને સેના બધી સમેટાતી સમેટાતી અધિકારીઓથી આગળ જતી 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 એક સરસેનાધિપતિ પછી એકાગ્ર. કેમ? સરસેનાધિપતિનો ઓર્ડર, હુકમ છે, છેક નીચે સુધી આ કરવાનું. એમ એકાગ્રે મન આણો, અગ્રે એક જ છે, અને પાછી આખર પાછળ આખી મિલિટરી છે. અને મિલિટરી કેટલી છે? એક મન, પાંચ ઇન્દ્રિયો, અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, શરીર, એની ઇન્દ્રિયો, અને પછી એની અંદર જે અણુ પરમાણુ અબજોની સંખ્યામાં છે બધા આવી ગયા. પણ એ બધાની સર્વ અગ્રમાં કોણ? આત્મચેતના. શરીરમાં કેટલા પરમાણુ, લોહીના કેટલા બધા છે? અબજોની સંખ્યામાં. બેક્ટેરિયા જુઓ તો એ બધાની સંપૂર્ણ શિખર સર્વોપરિતા કોની? આત્માની. બસ એ આત્માને એકાગ્રે ત્યાં મન આવીને મૂકી દો. મન એકાગ્રે આણો એક જ છે આખરે. અને સૌથી અગ્રભાગમાં જેને લીધે આ સૃષ્ટિ છે, જેમ આકાશમાં અબજો તારાની સૃષ્ટિ છે, એમ અહીંયા દુનિયા ઉપર અબજોની સૃષ્ટિ છે, એની અંદર પાછા અબજો છે. દરેકમાં કેટલી સંખ્યા થઈ જાય, કેટલું ગૂઢ રહસ્ય છે કે આકાશમાં અબજો તારા છે. એમ આપણા શરીરની અંદર પણ અબજો અણુ પરમાણુ સેલ્સ છે, અને એની અંદર અંદર મુખ્ય નવગ્રહો પણ ખરા, બ્રહ્મરંધ્ર, આજ્ઞાચક્ર, હૃદય, નાભી, આ બધા જે મર્મસ્થાનો છે એ નવગ્રહો છે. આત્મા સૂર્યનો પ્રકાશ છે, એની અંદર એના અજવાળામાં બધા જીવી રહ્યા છે, અને એમાં આખી સૃષ્ટિ જીવે છે. અંદર પ્રકાશના અજવાળામાં, આત્માના અજવાળામાં. અને જો આત્માનું અજવાળું બંધ થઈ ગયું, એની સાથે આખી સૃષ્ટિ પરવારી ગઈ, પૂરી થઈ ગઈ. તો એ આત્મ તત્વ એક આખા આપણા શરીરમાં એકાગ્ર. એને પિંડે સ બ્રહ્માંડે કહ્યું. આખા બ્રહ્માંડ વિશ્વમાં જે છે એ બધું જ આપણામાં, એક શરીરમાં. અને એક શરીરનો નાશ એટલે એક સૃષ્ટિનો પ્રલય થઈ ગયો, એક આખી સૃષ્ટિનો પ્રલય. અંદર શું નથી? પહાડ છે, આડકા, નદીઓ છે, નસો, વનસ્પતિ છે, વાળ, દરિયો છે, પોણા ભાગનો પાણી, શરીર, એક એક રચના જોઈ લો. તો એમ અબજોના પરમાણુ જે આપણા શરીરની અંદર છે એ પ્રજા છે. તે બધાના અગ્રભાગની અંદર સરસેનાધિપતિ તરીકે કે રાષ્ટ્રપતિ કે પ્રેસિડેન્ટ તરીકે એક જ હોય, તે આત્મા એકાગ્રે. અને એની સાથેનો તમારો સંપર્ક કરી લો, એની સાથે સંપર્ક કરી દો, પ્રેસિડેન્ટ સાથે. એટલે પાછા નીચે બધા આપણા એમ મનની સાથે એક આત્માની સાથે તમારું મન લાવીને મૂકી દો. આખી આ શરીરની સૃષ્ટિ તમારી પાસે, તમારી જોગી મનુષ્ય દેહ મારે જોગ સાધજો, એકાગ્રે મન આણો. એક અગ્રે, એકની આગળ, એક સૌથી આગળ છે, પહેલો છે તે. અને તો આટલા સુંદર ભાવો ગુરુ મહારાજના શ્રીમુખના શબ્દો વચનોમાં અંદર ઊંડા છુપાયેલા. ધ્યાન વડે જેટલા ઊંડા ઉતરા એટલા ઉતરી શકો છો, જેટલી તમારી ક્ષમતા, જેટલી તમને તમારી અંદર થયેલી તૈયારી. એ ઊંડાણમાં ઉતર્યા પછી અંદરથી બધું જ મળશે. તો એને માટે કહ્યું, મનને સૌથી આગળ રાખો. બધી વૃત્તિઓ રાખજો હાથમાં. શુભ શાંત વૃત્તિ, ધૈર્ય આદિ, ધૈર્ય સહિત બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય. અહીંયા આગળ કે બધી વૃત્તિઓ રાખજો હાથ. ઇન્દ્રિયોના 10 ઘોડા જોડેલા છે, 10 ઘોડાની લગામ તમારા હાથમાં રાખજો. એક પણ ઘોડાની જો લગામ ઢીલી રહી કે છૂટી રહી તો આખા રથને દુખી કરશે. એટલે બધી વૃત્તિઓ રાખજો હાથમાં, દસે દસ ઘોડાની લગામને તમારા હાથમાં રાખજો, બધી જ વૃત્તિઓ આપણા હાથમાં. પણ કેટલી રહી શકે છે, તોફાની ઘોડા હોય તો ધમાલ ધમાલ કરી મૂકે, કદાચ બહુ બહુ તાકાત કરે, બહુ તોફાને ચડેલ ઘોડો હોય તો ઉપર બેઠેલા અશ્વને પાડી નાખે, એનો ભૂકો કરી નાખે, હાથ બાંધીને ફરવું પડે 4 મહિના. તો બધી વર્તીઓ રાખજો હાથમાં, એ તો સાધન ભજન હોય, ગુરુ કૃપા હોય, ભગવત કૃપા હોય તો જ શક્ય બને. વૃત્તિઓને શાંત કરી, સ્થિર કરી અને સમાવવી એ તો ઘણું અઘરું કામ છે, છતાંય ગુરુ કૃપા આગળ બધું જ સહજ છે. બધી વૃત્તિઓ રાખજો. પછી વૃત્તિ એટલે કઈ વૃત્તિ? આપણે કેટલી કેટલી વૃત્તિઓ સ્વીકારીએ છીએ? લોભ વૃત્તિ, લોભ વૃત્તિ જ કહીએ છીએ, એ પ્રકારે બધી જ. મોહ વૃત્તિ, લોભ વૃત્તિ, કામ વૃત્તિ, અદેખાઈની વૃત્તિ, ઈર્ષાની વૃત્તિ, બધું એની અંદર આવી ગયું. વૃત્તિઓના કેટલા બધા પ્રકાર છે, પણ જેણે પોતાની જાતમાં આવીને સ્થિર થઈ ગયો અને જોયું કે આના સિવાય બીજું કશાય કામનું નથી, નકામું છે, એટલે એ સમજણની સાથે જ બધી વૃત્તિઓ ભાઈ ક્યાં દોડાદોડ ધમપછાડ કરીશ, આ બધામાં છે શું? ગમે એટલું મેળવવા માટે તોફાન કરીએ, મેળવવા માટે તોફાન કરીએ, મેળવી પણ લીધું અને મેળવ્યા પછીની થોડી ક્ષણો પછી કશું. અરે મેળવવા માટે તો આટલો બધો ઉત્સાહ હતો, આટલો બધો આનંદ હતો, અને મળી ગયા પછી છે ને, આપણે ત્યાં ગાડી આપણી વૃત્તિને આપણે નથી સંતોષી શકતા કે નથી એને પૂરેપૂરો આનંદ આપી શકતા. હા, જ્યાં સુધી નહોતું ત્યાં સુધી ઘણી તીવ્રતા અને ઘણા ભાવ, પણ મળ્યા પછીથી તો એ વાસ્તવિક સુખ છે ખરું. માણસ જીવનભર સુખ નો તરસ્યો અને ભૂખ્યો હોય છે, સુખની પાછળ દોડે, એટલું બધું દોડે છે, કેટલું બધું દોડે છે વાત ના પૂછો. જેમ તરસ્યું હરણ સામે ધગધગતા તાપની અંદર, રેતીમાં જો આવ્યું પાણી તો ત્યાં જ છે, દોડે પણ પાણી ત્યાં હોય આગળ જ નીકળી ગયું. એમ જીવનની અંદર માણસ સુખ માટે દોડ્યા જ કરતો હોય, દોડ્યા જ કરતો હોય, પણ સુખ એનાથી આગળ નીકળી જાય, પણ એ પણ ભ્રાંતિ વાળું સુખ, સાચું સુખ તો નહીં જ. જેમ મૃગને તરસ લાગી હોય દોડે 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 પણ મળે જ નહીં પાણી, સામે દેખાતું હોય છતાંય, પણ એ ભ્રાંતિ છે. એમ માનવ જીવન પણ ભ્રાંતિથી, ભ્રાંતિની પાછળ દોડ્યા કરે છે, સુખ છે સુખ છે, પણ જેટલું દોડે એટલેથી સુખ એનાથી, તે પણ ભ્રાંતિ વાળું સુખ, વાસ્તવિક સુખ નહીં. એટલે એની પાછળ આખી જિંદગી દોડ્યા કરે છતાં એ સુખને ક્યારેય પામી શકે જ. સુખની પાછળ મૂકેલી દોટમાં જ દુઃખ હોય તો સુખ ક્યાં, એ સુખ સુધી ક્યાં લઈ જવાની? સુખને મેળવવા પાછળ મૂકેલી દોટ જ દુઃખકારક હોય તો એના માટે કહ્યું બધી વૃત્તિઓ રાખજો હાથમાં. નિયંત્રણ, કંટ્રોલિંગ, સેલ્ફ કંટ્રોલિંગ જેને કહેવાય, આપણી જાતને થોડી સંભાળો. બહુ ગુસ્સો થઈ ગયો, જો ને એમ ધ્રુજુ છું, જરા જાતને સંભાળ, આમ ધરું છું. પેલી જૂની બસ હોય અને પછી ડ્રાઈવર એક્સિલેટર આપે એટલે બધા બેઠેલા બધા શું થાય, આખું ધ્રુજુ. એમ પોતાની ક્ષમતા વગરનો આવેલો ગુસ્સો એ પેલી ઠાઠી થઈ ગયેલી બસ જેવો, આખું કંપે. કેમ કે એની ક્ષમતા કરતા વધારે આપી દીધું છે. એમ ગુસ્સો પણ પોતાની શરીરની જે ક્ષમતા હોય એના કરતા વધારે આવે ને ત્યારે શરીર પણ સહન નથી કરી શકતું. ત્યારે શરીર આપણી આપણે આપણા નિયંત્રણમાં ના રહે એ ધ્રુજ્યા કરે. થર 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 ભર ઉનાળામાં ધ્રુજે ને, શિયાળામાં ધ્રુજવાનું હોય, અત્યારે ઉનાળામાં બધી ભરતીઓ રાખજો. એક ગુસ્સો આવેલો હોય તે આપણી જાતમાં આપણે નથી સંભાળી શકતા, વધારે પડતો ઓવર કોન્ફિડન્સ ઓવર ગુસ્સો થઈ જાય. થાય છે ને એવું ક્યારેક? એ ક્ષમતા બહાર નો ગુસ્સો. તો એને કહ્યું છે કે એ જે આવી રીતે રેલાઈ જાય તમારી એનામાં શક્તિનો કેટલી બધી ક્ષીણ થાય. કોઈ બાબતનો અતિ આવેગ શક્તિઓનો હ્રાસ કરાવી નાખે છે, નાશ કરે. અને એટલા માટે મહારાજે પોતાના શ્રીમુખે કહ્યું, બધી વૃત્તિઓ રાખજો હાથમાં, જાવા દેશો. પછી ગુરુગમ જાણો. બધી વૃત્તિઓને તમારી સાથે તમારી પાસે નિયંત્રિત કરજો, જેને કહેવાય સંયમ. યમ નિયમ સંયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, અષ્ટાંગ યોગ કહેવાય છે. તેની અંદર ખાવું શું, વ્યવહાર કરવો કેમ, ઊંઘવું કેટલું, દરેક બાબતનું આમ ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપેલું છે. તમારું નિયંત્રણ, તમારા નિયમો, તમારા ખાનપાન, ધ્યાન, સમાધિ, પ્રાર્થના, જે કઈ સંયમ, બધું જ એની અંદર આવી ગયું. એને કહ્યું, બધી વૃત્તિઓ રાખજો હાથમાં, પછી ગુરુગમ જાણો. ગુરુગમ તો બહુ મોટી વસ્તુ છે જય મહારાજ.